जय जिनेन्द्र बाखन जी कृत सत्ता स्वरूप एम 27 पाने कोनी व्याख्या चाले छे अरियंतनी एमा पहला 18 दोष अने पछी 46 गुण अतिशय एटले चमत्कार ए बधा एमा 10 केवा छे जन्मथी आपने लीधा था के 10 मल मूत्र रहित शरीर પછી પરસેવો ન થાય, સફેદ લોહી હોય, વ્રજ ઋષભ નારા સહનમ હોય, સંચતુરસ્ત સંસ્થાન હોય, અદભુત રૂપ, અતિ સુગંધ, 1008 લક્ષણ. કેવી રીતે થાય? ચાલો ઋષભદેવનું તો જે કેટલું મોટું 500 થયું, પણ મહાવીર ભગવાનનું તો 7000, એમાં કેવી રીતે સમાપ્ત થાય? બધી વિચિત્રતાઓ ઘણી વાર એ પ્રમાણે પણ જીવોના પ્રેરણા અને કાળ ની કાળ પર આરોપ આપ્યો તો પછી બાકી એ એટલા માટે પહેલો તો એક વિચાર કરવો, આકાર જોવા કરતા વેદન શોષી જોવા જેવું છે. આકાશ નો આકાર કેટલો છે? આકાર ક્યાં સુધી ફેલાય? ક્યાં સુધી ફેલાય છે? આકાશ ને આકાર આકાર છે તો દેખાડ, દોરીને દેખાડ. એક બહુ જ સામાન્ય નિયમ છે ને, આકાર હશે તો મર્યાદા હશે, બહુ સિમ્પલ લોજિક છે, બરોબર ને? હાકે ના કાંઈ ન ખબર પડી, આપણે બધા ભણેલા ને બધાને ખબર હોય ને, મીઠું સામાન્ય એટલે નિયમ જ છે ને. તમે કેમ આકાર કહે તો પછી જે આકાર એટલે તો આકાર, આકાર એટલે શું હોય? ગોળ હોય, ચોરસ હોય, ષટકોણ, અષ્ટકોણીય હોય, ગમે એમ કેવું. આકાર એટલે મર્યાદા થઈ ગઈ. હા તે એટલે એ લિમિટેડ જ્ઞાન ને એમ ને, આકાર એ સિમ્પલ લોજિક છે ને. આકાર એટલે શું હોય? આ પાછા કેમ એમ ઓલા નથી, આ બધું શેમ આવે? સિવિલમાં મિકેનિક નહીં, આકારનું બધું શેમ આવે? આપણે બધા ફિઝિક્સમાં આવે, કેમિસ્ટ્રી વાળા કે અમારું કામ નહીં એમાં. એમના જીવનમાં આ બધી એક શું થઈ જાય છે? મર્યાદિત અનુમાન જ્ઞાનમાં આવી કલ્પના હોય છે, કારણ કે આપણે બધું મર્યાદિત જ્ઞાનમાં મર્યાદિત જોયું છે, એટલે આપણને એની સાથે બહુ રિલેટેડ થઈ જાય છે. ભાઈ આકાર છે નો ડાઉટ, મર્યાદિત પણ છે અને અમર્યાદિત પણ. આપણે તે કહેવું છું કે એનો આકાર અમર્યાદિત હોવા છતાં એ જેવું ટકે છે અનાદિન કાળ અપેક્ષા. પેલું શું લીધું? ક્ષેત્ર અપેક્ષા. કોની સાથે રિલેટેડ કર્યું? કાળ થી. અમર્યાદિત ક્ષેત્ર છે એટલે અમર્યાદિત કાળ ટકી શકે છે. એવું નથી અમર્યાદિત ક્ષેત્ર છે એટલે અમર્યાદિત કાળ ટકી છે એમ નથી. મર્યાદિત એક પ્રદેશી હોવા છતાં પણ અમર્યાદિત કાળ ટકે તો ક્ષેત્ર એવું કહ્યું થઈ શકે ને. અને એટલા માટે જૈન દર્શનમાં ક્યારેય ક્ષેત્રની મતતા નથી થયા, એટલે બહુ બધું વિચારવું નહીં. કેમ છું છે તો છે, બસ એક પ્રકાર છે. કારણ કે જૈન દર્શનમાં મુખ્યતા શેના માટે છે? વેદન, વેદનમાં લઈ જવા માટે છે, સુખના વેદન તરફ લઈ જવા માટે. અને એ સહજ છે કે જ્યારે શ્રેણી માંડે કે અથવા કેવળ નામ માંડે બધે પદ્માસન ખડગાસન થઈ જાય છે, પણ એ તરફનું લક્ષ હોતું નથી. અને એટલા માટે 49 ગાથામાં કેવો બોલ છે? અનિર્દિષ્ટ સંસ્થાન, અનિર્દિષ્ટ સંસ્થાન એટલે આકાર, અને નિર્દિષ્ટ એટલે આવો આવો મારો આત્માનો આકાર આવો જોઈએ. નહીં એના ઉપર લક્ષ નહીં કરતો મારે આ કરવું, તો પાછું એવું નથી. તમે સુતા સુતા થશે એવો પ્રકારને સહજ બની જાય છે, પણ લક્ષ નથી. અને એટલા માટે ત્યાં તો બધી પણ વાત એમ. એવળ નામ પ્રાપ્ત કરવા માટે શ્રેણી માંડવી છે તો કયું લિંગ જશે? ગ્રસ્ત લિંગ કે મને લિંગ જશે? જો જોયું તો તમે પાસે કદાચ જોવે, કોઈકને જોવે ક્યારે, તો એક બાજુ અલિંગ ગ્રહણ કયો અને પાછા કે ના હશે તો આ જશે. તમારે કઈ નહીં આવું પરસ એના માટે સરસ ગુરુદેવ કે હોય તો એ જ હોય છે, પણ એનો આગ્રહ એટલે લક્ષ ન હોય, વિરુદ્ધ ન હોય. હશે તો એ જ હશે, પણ એના ઉપર લક્ષ ન હોય કે ના અત્યારના એ મને લિંગ એટલે વસ્ત્ર પાત્ર નથી, બાય નગ્ન પણ એટલે છે મને થશે એવું નથી. એટલા માટે વિરુદ્ધ ન હોય અને છતાં એના ઉપર લક્ષ ન હોય, એ બે પ્રકાર. ચાલો અહીંયા આપણે હવે આગળ અતુલ બલ ને પ્રિયવચન. કેવળ જ્ઞાન ના 10 અતિશય છે. કેવળ જ્ઞાન એટલે કેવળ જ્ઞાન થતા, એટલે જન્મના એટલે જન્મથી જ એ એના હોય છે. આ બધા તો જન્મ તો પહેલા જ એનો હોય છે. આમ તો દેહ પર્યાય વિકરી શરીર હોય એટલે આમ સામાન્ય, બાકી જન્મથી. અને કેવળ ના 10 ઉન્મેષ રહિત નેત્ર, આંખની પાપણ ન પડે. એ પણ એક શું છે? એ પ્રકારના એક શું હશે? કારણ કે એવું પ્રકારનું આપણને સહજ થઈ ગયું, પણ એ કદાચ વિકલ્પ આત્મક એના બધાના પ્રદર્શનો એ રીતે એનું હશે, એ રીતે હશે. એમને સહિત નેત્ર ન કને વાળનું ન વધવું, કારણ કે એ તો જો વધે ને બધું થાય તો શું થાય? પછી 84 લાખ પૂરે માણસ એમને તો એટલું રહ્યું, પણ 1 કરોડ પૂર્વનું આયુષ્ય તો બધું થતું કે કુદરતમાં આવું બધું બની જતું હોય છે કે એમને પછી હવે નખ ને કહેશે આગળ વધતા નથી. ભોજનનો અભાવ, અને એટલા માટે ભીખા રહેવું. ભોજનનો અભાવ એટલે શું? એટલે ઈચ્છા નહીં, પણ ખાવાનું થાય કેમ? જેવી રીતે એક એક જેવી રીતે વાણી છૂટે પણ ઈચ્છા નહીં, એવી રીતે ભોજન થાય પણ ઈચ્છા નહીં. એવું કઈ થોડી છે એમાં, અથવા કોઈ આવ્યું પરાણે નાખી જાય મોઢામાં, એટલે સુધા નથી. ચાલો એગ્રી છું, એમને ઈચ્છા નથી, એમણે માગી પણ નથી, પણ કોઈ ભક્તો ને જરા પ્રેમ વધારે આવે છે, ઉત્સાહ આવે તો એમાં શું અતિશય એમની અતિશય એમના છે, પણ ઓલા કોઈને ભક્તિ થઈ જાય તેમાં આપી જાય ભોજન તો એમાં વાંધો શું? ના તો બધા પાડી તો જાત છે જ, એનો કઈ નથી. ઉપસર્ગ ને એવો તો પ્રશ્ન જ નથી, એને ઉપસર્ગ ને પ્રશ્ન નથી. આ દેખાડે છે કે એમની પૂર્ણતા આનંદ ના ભોગવટો એવો થઈ ગયો છે કે હવે બહારના નહીં પણ ભોગવટા ની જરૂર. અંદર નું શું થઈ ગયું છે? પૂર્ણ આનંદ નો એવો ભોગવટો થઈ ગયો કે આવો પ્રકાર પણ એમને બનતો. અને એક વિચાર કરી લઈએ, અરિયન દશામાં એ ક્યાં બિરાજમાન? તીર્થંકર ખાસ લઈએ તો ક્યાં? ગણકોટી છે. એમાં હું કોઈ આવીને આમ ખાઈ છું કોઈ સ્વીકારી શકે? ઓલું આ તેવું હોય છે, લોકસભાનું સેશન ચાલતું હોય એના સ્પીકર ને આવ્યું કઈ ખવડાવી દે મોઢા મને છોકે આ મસ્તી કોઈ મિટિંગમાં બેઠા હોય તો આ તો શું છે? ક્યાં બિરાજમાન? એવું એવું થોડી છે કે ત્યાં જઈને એક બાજુ ખૂણામાં નાલો ખવડાવી દે આપણે, કે ભાઈ પોતે ખાઈ લઈ બધું. એક અરિયંતને વિચારીને આમ આવી કલ્પનાઓ કેમ થઈ શકે? જેમ ચક્રવર્તી હોય એ ઝાડુ કાઢે મેલમાં, એવું આમ કલ્પના કરાય કે ના કરાય? ના કરાય. નિગોદમાં જેમ સુખની કલ્પના ના કરાય, સિદ્ધને દુઃખની કલ્પના ના કરાય, એમ તીર્થંકરને અસાતાની કલ્પના ના કરાય. આ પ્રકારે ન હોય ઉત્કૃષ્ટ પૂર્ણા ધારક છે બધું એને. આવું ભોજન ઈચ્છા તો નહીં પણ એવી ક્રિયા પણ બહારમાં એ પ્રકાર એ ન હોય. વૃદ્ધ ન થવું, જરા અવસ્થા ન આવે, પાછું પરમ ઔદારિક શરીરમાં પાછું થઈ જાય, સમ ચતુરસ્ક બધું વ્યવસ્થિત થઈ જાય, રોગી હોય નિરોગી થઈ જાય, બધું સરખું થઈ જાય, એમાં કોઈ જ વાંધો નથી. કદાચ કોઈ ઓલું હોય હાથ પગ લાંબો ટૂંકો હાથ બધું જ હોય મુનિ દશામાં, કેવળ ના
હાથ ને આ લાંબો ટૂંકો એવું છે,
એવું
તો ખ્યાલ નથી, પણ આવું બધું હોય તો એક સમચતુરસ સંસ્થાન જેવું સુંદર થઈ જાય. પછી એમ તો સુંદર રૂપ એટલે બધું થઈ જાય, એવું વ્રદ ના થવું, છાયા ના પડે ભગવાનની. અને એટલા માટે કેવું કહેવાય, શરીર પરમોદારી થશે પછી શું કહેવાય, નહીં બધું વિચાર સ્ફટિક જેવું, એનું શું પડછાયો પડે કોઈ દી, એવી જાતનું સ્ફટિક જેવું હોય કે છાયા ન પડે. અને એટલા માટે થોડુંક વિચારવા જેવું શું કઈ, આપણે અહીંયા જૈન મંદિરમાં જઈ ના થયું ત્યારે શું વિચાર, છાયા એટલે ભગવાનનો તો નહીં પણ માનસ મંદિર હોય એની પાસે ત્યાં ખાસ વિવેક કરીને એ વિચારવું જોઈએ કે એથી કે ભગવાન એ ચાલો, આ તો વિવેક ની વાત છે. પછી
ચોમુખા
બધો વિવેક કરીને કરવાનો, મંદિર નહીં ખાસ તો માનસ્તંભ માં હોય ને, ઉપર માં પાછા ભગવાન નો જ્યાં હોય ને એના ઉપરથી એના કાંક આગળ પાછળ થઈ નહીં, એમ
આટલી મોટી જગ્યા
પડછાયો હોય ત્યારે આપણે ધ્યાન રાખવાનું ને, એટલે જ્યાં ખાસ પ્રતિમાનું જ્યાં આવે ત્યાં નહીં, આમ બીજો થાય જુદી વાત છે. વચ્ચેનો પેલો એ વાત એવોર્ડ થાય તો સારું છે બધું, પણ ન હોય તો જ્યાં ભગવાનની ઓલી વેદનું બિરાજમાન હોય ત્યાંથી તો બહુ ખાસ વિવેકથી કરવું. એવી રીતે જૈન મંદિરમાં સ્વસ્તિક છે પણ આપણે આખો વિવેકથી કામ કરવાનું. ચલો ચૌમુખ દેખાવું, જો સૌ કેવા છે ભગવાન કેવા છે, ચૌમુખી ઓલો રાવણ કેટલો હતો, દસમુખી હતો, એમાં કેવા છે ચૌમુખી દેખાય છે, છે તો એક જ છે. સો યોજન સુધી સુભિક, સુભિક એટલે દુષ્કાળ ન પડે, ચોરી ન થાય, આ તે બધું એ પ્રકારના એવા સેજપના યોગ. સો યોજન સુધીમાં ઉપસર્ગ અથવા દુઃખ ન થવું, ભગવાન જ્યાં હોય ત્યાં રીતે દોષ એકબીજા પોતા ઉપર ઉપસર્ગ ના આવે, દુઃખ નહીં. અરે સમસરણમાં તો શું હોય, સિંહ અને હરણ બાજુ બાજુમાં હોય બેઠા, અને છતાં શું ન હોય, હજી કઈક સાથે ઉમેરો, હરણ ને ભય નહીં અને સિંહ ને ક્રૂરતા ના પરિણામ, બી શું છે, વેર નહીં, ઓલો તો વેર ઓલા થી એમ, અને એ પાછા વેર કેવા હોય, ઉંદર બિલાડી કે કૂતરો ને મળે, જન્મ જાત હોય એમાં, એમાં બે નહીં, એક નહીં એવી હિંસાના પરિણામ ની, ક્રૂરતાના પરિણામ, અને આને ભયના પરિણામ ની. આમ આવું બધું કેમ હશે, આમ સામાન્ય કેમ હશે, અતિશય છે ભગવાન, નો ડાઉટ, એમાં કોઈ નથી. આ એક દેખાડે છે ક્યાંય તીવ્ર કસાયના પરિણામ અને ભયના પરિણામ હશે તો તમારો ઉપયોગ વાણીમાં નહીં લાગે. આપણે પણ આપણે જયારે ત્યારે બે એ રીતે છોડીને એમ અડધે તત્તી ચિંતા લઈને બેઠા હોય ને કે બોલા પૂરું થાય પછી ઓફિસે જઈને આ એક કામ પતાવવાનું છે, નહીં તો આજનો છેલ્લો દિવસ છે ને, આજે એવા પરિણામ કરીને કોઈ બેસો આમ જેને કે ને એક ક્રિયા થઈ જશે, પણ ઉપયોગની જ સ્થિરતાથી કામ થતું હોય તો ગમે એવા પછી એવા લાલચના ભયના કસાયના કે એવા એવા પરિણામોથી બધું કાંઈ એ, એટલે આ કેવું જીવન, ઓલું તો સહજ એમના અતિશયથી છે, તો આપણે આપણા પરિણામથી એ વિચારવા જોઈએ. આકાશ ગમન છે, તીર્થંકર ક્યાં આવી છે, કેવળ નામ થતા જમીનથી, જમીનથી 500 ધનુષ, 500 ધનુષ કે 5000 એવું કઈ બે છે, એમાં 5000 ધનુષ કે 500 ધનુષ તો ઓલી હાઈટ સુધી પહોંચી જાય, 5000 છે, 5000 ધનુષ ઉછે આકાશમાં એ જાય ને ત્યાં જ એમનું એ ગમન. એના પછી એ એટલે એટલું 5000 છે, લગભગ 5000 એ 5000 એટલું એમનું આકાશ ગમન હોય. અને જયારે વિયાર થાય ત્યારે નીચે આવી જાય નહી તો આકાશમાં બધા એ રીતે છે. એમનું યોજનમાં એના માપમાં ઋષભદેવ નું 12 યોજન વ્યાસ નું હોય અને મહાવીર ભગવાન વખતે 1 યોજન કે ત્યાં પણ દેવો સાથે હોય તો ચાલતા હોય, બીજા સંઘના જેવી સ્થિતિ હોય કોઈ તો નીચે તે મને શું, બાકી તો ત્યાં દેવો હોય તો બધા આકાશમાં ચાલતા હોય. કેપેસિટી એટલે હા એ તો બધા બધા સમસ્ત વિદ્યામાં નિપુણતા કોણ હોય, ભગવાન જેને કોઈને કઈ વિદ્યા 72 કલાક કહેવાય ને એ બધામાં. હવે કેવળ નામ થઈ ગયું આવે પછી શું બધું બાકી રહેતું હશે નહીં એને ને ત્યારે તો નહીં હોય ને બધું. આ અત્યારનું શું છે બધું એન્જિનિયરિંગ બધું બહુ હાઈ બધું વધી ગયું એવું બધું ત્યારે. હા આજ કોમ્પ્યુટરને જ નહીં ખબર એને કેવળ ભગવાન, ત્યારે કોમ્પ્યુટર નહોતા ને પછી તો આપ લઈને બધા નહીં એમાં પછી આવા તો બધા મોટા કેવા હોય વોર પ્લેઇંગ બધા એ તો બહુ ટેકનિકલી એમ પર એવા તો ન હોય ને ભગવાનને જ્ઞાન તો કઈ ન હોય. હું ક્યાં એવું બધું ક્યાં ત્યાં સોધાણા જ નહોતા તો ક્યાંથી. અરે ભગવાનને સોધાણા કે ન સોધાણા અત્યારે તને અત્યારે ના થયું, ભગવાનને તો જાતિ કેવળ ન તો ત્યાંથી ખબર છે. ચલો એ તો જાણ્યું દેવ કરત 14 અતિશય જો આ એક પણ એક છે દેવક્રત. દેવક્રત એટલે ભગવાને કઈક ઇશારો કે કઈક હવે કઈ કરજો મારા માટે કઈ કરજો. હા એની જ વાત છે પણ કઈક હોય કે નઈ એવું તો પડે પણ કેમ ને. અથવા પેલું જયારે શ્રેણી માંડી હશે પેલા કીધું મને આવું થાય તો આવું કરજો તમે. આનું નામ સહજ ભક્તિ, કેવું પડે નહીં અને ઉછળા વગર રહેવું. જીવનમાં આપણે કોઈ રીતે પ્રસંગ આધારિત ન કરવું, સહજતા કે જન્મ જયંતિ હોય ત્યારે જ અમને ઉત્સાહ આવે નહીં ત્યારે જ ઉત્સાહ આવે ને આપણે દર થોડી એવો ઉત્સાહ આવે એ તો પ્રસંગ હોય ત્યારે આવે ને. એમાં હું આવે આમ પ્રત્યક્ષ બધું આમ થતું હોત તો આવત ને એક એના માટે એક સરસ જે આત્માર્થી છે જેને આત્માની હિતનું કરવું છે એના પણતીમાં પોતાના ઉપકારી પ્રત્યેનું ભક્તિનું ઝરણું નિરંતર વહેતું જ હોવું જોઈએ. એટલે એક પ્રસંગો આવે ત્યારે એક વિશાળતાનું રૂપ લે છે, બાકી ભક્તિની ઝરણું ઝરણું તો કહો ને એનો પ્રવાહ નિરંતર ચાલુ જ હોવો જોઈએ. એ સહજતા છે એમને ઈચ્છતા નથી અને છતાં અહીંયા થયા વગર રહેતો નથી. માતા છે એ બાળકને મોટો કરે છે, ઈચ્છે છે કે ના મોટો થઈને મારું ધ્યાન રાખે એટલે મોટો કરે ને. તો સહજ છે એનો એને પાર અને દીકરાને એના માતા પ્રત્યેનું એની ભક્તિ ભક્તિ એટલે એને બહુ માને. ચલો તો આ 14 દેવ કરત અતિશય ભગવાનની અર્ધમાગધી ભાષા કરવી. ભગવાનની વાણી કઈ આવે ઓમકાર મુખ્ય છે એમાં કોઈ અર્ધ માર્ગ નહીં. પછી એમાં 18 મહાભાષા અને 700 લઘુ ભાષા. બાકી ભગવાનની તો ઓમકાર છે એને પછી બીજા નામ ક્યાં કે ઓમકાર ધ્વનિને એકાક્ષરી દ્વિરાક્ષરી કહેવાય છે, દિવ્ય ધ્વનિ કહેવાય છે એ રીતે. પછી શારદા ભારતી બધું જ પણ આ રીતે એક અક્ષર પણ કહેવાય, નિરક્ષરી પણ કહેવાય છે, દિવ્ય ધ્વનિ કહેવાય. તે અર્થે એ ભગવાનનો અતિશય છે એમાં. દેવ ભગવાનની તો દેવ કરત અતિશયમાં ભગવાનની ભાષા કરી ભાષા કરે છે એટલે એ જ નથી અહીંયા લખ્યું છે અર્ધ માર્ગ એટલે મુખ્ય ભાષા તરીકે કહી. બાકી તો ભગવાનની તો ઓમકાર ધ્વનિ છે એમાં અર્ધ માર્ગની સંસ્કૃત એવું નથી, પણ મુખ્ય જે 18 ભાષાઓ એમાં અર્ધ માર્ગને એ લઈ. પછી જીવોમાં મિત્રતા પરસ્પર મિત્રતા એટલે એવા તીવ્ર કસાય ને અંદરમાં પરિણામ શું હોય, બાકી બાયથી જો તો એવી દ્રવ્ય હિંસા થાય ને એવી બધાના ન હોય પરિણામ. મિત્રતા બધી ઋતુના ફળ ફૂલ ફળવા, બધી ઋતુ અહીંયા તો આપણે ઋતુ ઋતુ પ્રમાણે થાય અને ત્યારે બધી ઋતુના આવું બધું કેમ આમ જે દેવો કેમ આવી રચના કરતા છે. પહેલી તો એક ભક્તિ છે, અને એક આવા યોગની અંદર જીવનના પરિણામમાં સહેજે પ્રફુલ્લતા હશે તો વાણી સાંભળવાનો ઉત્સાહ સામાન્ય પણ આખી ઇન્ડિવિજ્યુઅલ તો ઘણા હોય પણ આમ જેમ કે ને સરસ મજાની હલો સુગંધી પવન આવતો હોય બધું આવશે અને બધા ફળ ફૂલ આવશે એવું હોય તો કેવું અને ઓલું પાન ખરો હોય તો આમ કેવું લાગે ખાસ તો ઓલું હોય ને અહીંયા તો બહુ ન હોય ત્યાં બધે વિન્ટર આવે બધાને શું ડિપ્રેશનમાં જાય ગ્લુમી હોય કારણ કે એક તો લેટ સનરાઇઝ થાય અને લેટ સનસેટ થઈ જતો હોય ને એ તો બરોબર ને ત્યાં એટલે ત્યાં હોય ને આમ ગ્લુમી જેવા માંડ સનલાઇટ તો મળે જ નહીં ને કેવું થઈ જાય તો એની સામે આ એક પરિણામો સાથે સામાન્ય તો આખી જીવોના અંતરંગમાં શું હોય છે પ્રફુલ્લિતતા બાયમાં પડે એવો યોગ એ હોય છે એનો તે ફળવા પૃથ્વી દર્પણ સમ થવી આમ ચોખ્ખી આમ સફા એટલે ગંદકી ન હોય આમ જેમ કહે ને પેરિસના રસ્તા કહેવાય બહુ ચોખ્ખા એવું પેલા કહેવા તો આ ચોખ્ખું બીજે હશે ચોખ્ખા હોય ને બહુ હોય નહીં કઈ જે તૈયા કે છે એ કુદરતમાં એ બધા ચોખ્ખા હોય છે સુખદાયક પવન ચાલવો અને એનાથી ઊંઘ સરસ મજાનો મંદ પવન હોય અત્યારના સાધ્ય મંદિરમાં બેઠા ચાલતો હોય તો ઉલટાનું એને ઉત્સાહ રહેતો હોય ભગવાનની વાણી સાંભળવાનો આકુતાનો એક બહુ ગરમી થાય છે પરસેવો લાગે ઓલું બહુ ઠંડી લાગે છે ના એક સહજ કુદરતમાં એ દેવક્રતા પરિણામ હતી આમ કરીને પ્રમાદના માટે નથી ઉલટાની પોતાની પ્રફુલ્લતાથી ભગવાનની વાણી સાંભળ સુખપ્રદ વિહાર કરવો સુખપ્રદ વિહાર થવો થવો અથવા તો શું કહીએ ભગવાનનો વિહાર કઈ તરફ થાય એટલે દેવો જયારે નક્કી કર્યા કે ના આ રસ્તો સારો છે એમ બધું સારું જીવન કેમ ઓલા પેલા ન હોય પેલા કોઈ પ્રાઇમ મિનિસ્ટર કે પ્રેસિડેન્ટ આવે નહીં પેલા બધા આવી જાય ને બધું ચેક કરી જાય ને બધું એવું એવું કઈ કરશે ને કઈ ભવ્ય જીવોના ભાગ્યને વસ થતો એમાં કોઈ નથી જેમ વરસાદ વાદળા પાણી ક્યાં વરસાવે એકદમ ચોખ્ખી ભૂમિ જોઈને અથવા ખેતર હોય ત્યાં તો કેવું હોય છે એમ અહીંયા એક કુદરતમાં એ કોઈ ઇન્ટેન્ટેડ નથી હોતું એ તો વિહાર થતો હોય સુખદ વિહાર તો એ સાથે સાથે જયકારા થાય આ તે બધું જ સાથે સાથે એ ચાલતું હોય છે પૃથ્વી કાંકા કાંકરા પથ્થર વગરની થાય એટલે કઈ નીચે ચાલવું નથી મુનિરાજની જેમ પાવું એક સહેજે બધા પ્રકારો એ બનતા હોય અને પગ નીચે શું રહેતા હતા સુવર્ણ કમલોની રચના થતી કેવી રીતે ચાલે વિહાર કરે ને તો એ હરિયંત દેવ કેવી રીતે કરે ઉભા ઉભા કે બેઠા બેઠા એટલે કોઈ કોઈ બેઠા કરે કોઈ કોઈ ઉભા કરે નહીં ઉભા એટલે આપણે ચાલીએ એવી રીતે માર્ચ પાસ્ટ કર્યા બરોબર સિંક્રોનાઇઝ બે પગ સાથે ચાલતા હોય અને પગની નીચે કમળ રચાતા હોય એવી રીતે હા તરતા હા સરકતા એટલે પગ નીચે આમ આપણી જેમ ચાલે એવી રીતે નહીં પગ માંડીને ટકને બે પગ થતા આવે ને પગ નીચે કમળ હા તો એવી રીતે જ થાય ને એમાં કઈ પદ્માસન એ વિહાર ન
થાય
એ સાથે બે સાથે આપણી જેમ રાઈટ લેફ્ટ લાઈટ લેફ્ટ ન થાય વિખાઈ જાય ના એ તો ચાલે પછી પછી રચના થઈ જાય બધી રાખી આગળ દેવો જય જયકાર કરતા હોય આગળ ધર્મચક્ર ચાલતો સમસણમાં જોયું છે આમ ધર્મચક્ર લઈને એવું બધું હોય ચાલતું હોય હા એટલે બદલાય એ તો બધું હશે બાકી તો જ્યાં જાય પાછું તરત જ રચાય જાય ક્રિયા કરવાનું આમ એટલે ભગવાન અહીંયા રથમાં દેખાડે અને આ બધી એ રીતે જે બધું મર્યાદા હોય બાકી બહુ બાકી જો શું એક્ઝેક્ટ છે એ જોવું હોય તો શું કરવું કોઈ જો કે વિડીયો કે એવું નથી ઉતાર્યું પણ શું કરવું ઉપાય શું જોવું મહાવિદ્ય જવું છે ને હા તો પાડી પછી ના નહીં કરું શું કરું ઉપાય શું આ બધું જો આમ તો બધું લખ્યું આમ આપણને બહુ કલ્પના ન કરી શકે એટલા માટે વિના જોઈએ ન સમજાય સમો શરણ જીને ભરતે ભાગ્ય અરે ભગવાનના એ આડી જોવાની એટલી જિજ્ઞાસા છે, એના એના દ્રવિગુણ પર્યંત પણ જાણી લે ને, અને કદાચ જોવું છે તો બે કામ કરજે, કાં એવા પુણ્ય કરજે કે ન્યાય જન્મ, અને એવો પુરુષાર્થ કરજે કેવળ ના થઈ જાય, કારણ માટે બે ઉપાય છે. એટલે ન્યાય કદાચ જોવા માટેની વાત છે, પેલું તો એવું નથી કરવા જેવું, પેલા એના જોવા કરતા એમના દ્રવ્યગુણ પર્યાય જાણવાની મહેનત પેલો પુરુષાર્થ કરજે, છતાં પેલું ઓલું હોય તો કાં તો એવા પુન જોશે અથવા તો એવો પુરુષાર્થ કરજે કેવળ જ્ઞાન થાય તો, અવધિ જ્ઞાન કદાચ થઈ જાય તો, એટલે મર્યાદાનું ચલો. બાકી આ એક આ અદભુતતા એક, એટલે આ શું છે, સામાન્ય જીવોના જે પુણ્ય હોય છે એવા નથી આ, કઈ એનાથી ભલે મનુષ્ય છે અત્યારના, પણ એવા મનુષ્ય છે કે દેવના પુણ્યથી પણ અધિકતા આપણને દેખાય, અને તો પછી એને સામાન્ય મનુષ્યને હોય એવું રોગ થાય ને આ થાય ને એવું પ્રશ્ન જ ક્યાં હોય છે. તે પૃથ્વી ધાન્ય પૂર્ણ થવી એટલે ક્યાંય ભૂખ મરો ને આ તે બધું એવું કાંઈ જ ન પડે. આકાશ નિર્મળ, નિર્મળ એટલે ચોખ્ખું સ્વચ્છ, એટલે વાદળ આવી જાય ને કાળા બધું એવું થઈ જાય એવું ને આમ, અને આમ જ તો ઘણા જો આમ ચોખ્ખું વાદળ હોય તો આમ સરસ લાગતો હોય, એકદમ વરસાદ પડે ને પછી આમ ચોખ્ખું થઈ જાય તો આમ પ્રફુલ્લ, એ રીતે નિર્મળ દિશાઓ, નિર્મળ બધી દિશામાં ધુમાડા તે બધું આંધી આવે તો એવા બધા પણ નહીં. જય ઘોષ, દેવો બધું જય જો કરતા હોય છે, અને ધર્મ ચક્રનું ચાલવું આગળ. આ ચક્ર દેવ કરતો હોય ને, પ્રકાશિત ચક્ર હોય એના, અહીંયા સમાસણ એક રાખ્યું છે ને, આવું આવું છે, અને એના હાથ ઉપર પીટકા ઉપર પ્રકાશિત એક ચક્ર હોય છે, અને સુગંધિત જળની વર્ષા થતી. આગળ ચાલે ને, હા ત્યાંની વાત છે, ત્યાંની વાત છે, ધર્મ છે. એવું સુગંધી એટલે એવું કે પ્રફુલ્લ, અને એના ઉપરથી તમે કોપી કરે છે કઈક પ્રસંગ હોય એટલે ઓલું જળ છાપવાનું કઈક કરે છે, આની બધી કોપી કરે, બીજું કઈ નથી. વાજા વગાડે તને હાડા 12 કરોડ વાજા, તારા શું વાજા કામ કરો, બધી કરી છે ને કોપી. ભગવાને છત્ર હોય તો હવે છત્ર એ રાખે છે, પછી બેન્ડ વાજા છે, પછી ઓલું બધું કઈક બધા કોપી, ક્યાં તીર્થંકરના પુણ્ય ક્યાં બધા, છતાં કરતા હવે 8 પ્રાતિહાર્ય વિશેષ મહિમા બોધક ચિહ્ન, જેનાથી એ બધું થાય. જેમ કે અત્યારના તો શું છે, મોટી કાર હોય ને બધું, આવા બંગલા હોય મોટા બધા, તો એમ થાય બધું શું કે જેડ સિક્યુરિટી હોય ત્યાં બધું છે, કોઈ વીઆઈપી હશે નહીં બધું. અહીંયા કે છે આ કેવા છે, અરંતના સમાસણમાં 8 પ્રાત્યાર અશોક વૃક્ષ ભગવાનની પાછળ, જેમાં જોતા જ શું થાય છે, થાય જ નહીં કે હોય તો છૂટી જાય, થાય જ નહીં, પોતાના અંતરંગના પરિણામ જુદી ભાઈમાં સિંહાસન બિરાજ, અને એમાં પણ કેવું હોય છે સિંહાસન, કેવું છે સિંહ હોય છે ને એટલે સિંહાસન, કમલાસન નામ કેવું છે એનું નામ કમલા, અને એમાં પણ એનાથી 4 આંગળ ઉપર હોય છે, 3 છત્ર, અને 3 છત્ર આમ શેના માટે સૂચક હોય છે, 3 લોકના સ્વામી જ કહીએ એના ખાસ તો આ બાઈથી 3 લોકના સ્વામી પણ, અને એ માટે પછી રાજા મહારાજા લગ્નમાં ને બધે રાખે છે ને ઉપર છત્રી જેવું રાખે, આ છત્ર છે. ભા મંડળ, ભા એટલે પ્રકાશ, આપણે ઓલી પક્ષમાં છે એમાં રવિ શશી તો મસે ઉજી આરા, સિમંદર ભગવાનની, એટલે આમ તો બીજી ભગવાનની એમાં સિમંદર ભગવાનની આવે છે, તો એમાં અર્થ છે રવિ શશી તો મસે ઉજી આરા, રવિ એટલે શશી એટલે ચંદ્રમા, હે ભગવાન તમારાથી સૂર્ય ચંદ્રમા વધારે ઉજવળ છે. એવું ફરીથી શબ્દ વાંચ, રવિ શશી તોમસ એવું, ના ના એટલે એ તો રવિ શશી એટલે આજે સૂર્ય ચંદ્ર છે, હા એ તો જ્ઞાન ઇન્દ્ર, પણ અહીંયા તો એના એમ નહીં ભગવાન, એનાથી તમે નહીં ઉલટાના તમારા અંદર શરીરનો પ્રકાશ તો જાણ જ્યાં અમને દેખાય છે, આમ રિવર્સ છે, રવિ શશી એમાં નહીં તું મસે એટલે આમ, નહીં તો તુમસે એટલે તમારાથી વધારે એવું થઈ જાય ને, એવું નથી, ઉલટાનું ભગવાન અમને જ ન્યાય જે પ્રકાશ દેખાય એમ લાગે તમારા શરીરનો પ્રકાશ ન્યાય
લૌકિકમાં ચંદ્ર છે સૂર્યના પ્રકાશથી
એનો પ્રકાશ છે એટલે એ રીતનું અહીંયા એ મહામંડળ અને એમાં પણ શું છે કેટલા ભાવ દેખાય તો ઓછા ને આમાં તો વધારે જોઈએ એ સારું ઓછા ભાવ દેખાય સારું કે વધારે મહામંડળમાં ભાવ તો દેખાવે એ તો ચિંતા ના કરી ભાવ તો દેખાશે અહીંયા પ્રશ્ન એટલો વધારે કે ઓછા એમ કેટલા ને પણ ભવિષ્ય વધારે દેખાય તો સારું ને આપણને અરે તને હજી ભવ કરવાની ભાવના છે તો ભગવાન પાસે આવ્યો શું કામ ભવ રહીત ભગવાન પાસે આવ્યો અને ભવની ભાવના થાય છે તો એ નથી એમાં સાત ભવ જોવે ભવ્ય જીવ અથવા તો મિનિમમ ચાર દિવ્ય ધ્વનિ વર્ષા થતી હોય છે પુષ્પ વૃષ્ટિ થતી દેવો દ્વારા પુષ્પોની એ પુષ્પ પછી આડા નહીં આવતા હોય બધા નહીં ઓલું પણ ઘણી વાર થાય ને તીર્થંકરના ઘરમાં આવે એ પહેલા છ મહિના આવે ને એ નવ પંદર મહિના શું હોય રત્નોની અને એ પણ કેટલી દરજના 3.5 કરોડ નહીં હર ટાઈમ કે 3.5 કરોડ કે એક ટાઈમ કે 3 ટાઈમ જે હશે અને આપણે ત્યારે હોત તો ન હશે ભૂતકાળ એવો હતો અત્યારે કલ્પના કરીએ તો શું રાખી લો એટલે જ માટે તો અહીંયા રહી ગયો છો તને રાખવાની ઈચ્છા છે ને અરે એ વાત આ વાત જોઈને કહો આ શેનું થઈ રહ્યું છે વિચારણા આવે બીજા કોઈને પૂછે તો આખો એનો જીવનનો શું થાય છે પલટો થઈ જતો કે જેના હજી ગર્ભમાં આવ્યા પહેલા પણ જો આ હશે તો એની સાક્ષાત હાજરીમાં અને જન્મના નહીં જ્યારે એ પૂર્ણતા પામશે કેવા અને જો આવી પૂર્ણતા પામતા હશે તેની અંદરની પવિત્રતા કેવી રહેશે આ તો હજી બહાર નહીં એમ જેને કે જે કરોડ રૂપિયાના દાન આપે છે તો એની પાસે કેટલી કેપેસિટી હશે એનું વેલ્થ કેટલું હશે એમ જેના હે બુદ્ધિના પુણ્યમાં જો આવું છે તો જેની ઉપાધિ કરીને જેને પ્રગટ પુરુષાર્થથી કર્યું એ શું હશે વિચારશીલ માણસ છે વિચાર કરે તો બધું જેમાં અને બાકી તો જેને પુણ્યનો પક્ષ તો એ જોશે બધું કે રત્નોની વર્ષા થાય કે ના થાય 64 સમર એ કહેવાતી હોય છે અને દેવ દુદુંબી વાજા વાગે આ બધા શું છે ઉત્કૃષ્ટ પુણ્યના નિમિત્તો હોય છે અને તીર્થંકર મુખ્ય થાય હોય છે બાર આમાં અમુક હોય છે સિંહાસન જે હોય છે ધનકુટી ને જે બધું હોય છે છત્રી સામાન્ય જે હશે અને એ 12.5 કરોડ વાજા નોઇઝ પોલ્યુશન કેવું થતું હશે હિમપુન વાળાને આવા પેલા તો કુતર જાય હિમપુન વાળાને ક્યારે પણ જેને ભાવના એક સામાન્ય આમ બાર હોય તો શું કરતા હોય બધી કમ્પ્લેન શું કરતા હોય નોઇઝ પોલ્યુશન બધું અને એ જયારે કોઈ સ્પોર્ટ્સમાં એમાં જાય તો ન્યા શું હોય ત્યાં શું થાય એને ન્યા એને સેલિબ્રેશન લાગે બધું અથવા બીજા સેલિબ્રેશનમાં આ વાત થાય અથવા તો કોઈ મૂવી જાય ત્યાં કાન ફાડી જાય એવા બધા મ્યુઝિક બધા હોય તો આ બધા શું દેખાડે છે મોહના ચાળા છે આટલા અજ્ઞાન છે એટલે બાકી તો રૂચિ પણ બાકી મોહના ચાળા છે પોતાને ગમતા વિષયમાં બીજું બધું જ ગુણ થઈ જતું અને જ્યાં નથી ગમતું ત્યાં એક બીજાનામાં એને પ્રશ્નો થતા અહીંયા એ આ પ્રાત્યારે હવે આનંદ ચતુષ્ટય અનંત જ્ઞાન અનંત દર્શન અનંત સુખ ને અનંત વીર્ય એનું કઈ વર્ણન કરવાની જરૂર નથી હા એ તો છે અમને તો આ દેખાડતા આમ જરામ જરા લાગે મત આવે આ તો ઠીક છે હોય છે હશે ને ઓલું તામ જરા ઓલાનું વર્ણન કરે તો ચલો એનાથી લઈએ આપણે આગળ હવે 28મા પાને કે આવું થયું 18 દોષ રહીત 46 ગુણ સહિત બિરાજમાન ધ્યાન મુદ્રાના ધારક જો આખું આ બધું શા માટે છે અરે કમસે કમ ભાઈના લક્ષણ તો આવા કરજે ભગવાન નું આમ ભલે હાસ્ય તો ન હોય પણ આમ મંદ મંદ જરા એવું હોય ને તો કેવું ઓલું હોય સોગ્યું હા સોગ્યું મોડું હોય કેવું હોય હસતું ન હોય મંદ મંદ હાસ્ય પણ ન હોય સ્માઇલિંગ જેને સારું આ તો કેવું હોય તો સો બે માંથી હોય, બે માંથી એક કાયદો હોય. અરે ઉપસમ રસથી ભરેલું હોય છે એ કેવું હોય તને ક્યાં ખબર? તને રાગમાં જ એકાકાર કરું તું કલ્પના શું કરી શકે? આમ છે ને જીવને એ રીતે બે જ પ્રકાર લાગે, જેમ આપણી પાસે બે પ્રકાર ક્યાં લાગે? કાં પુણ્ય અને કાં પાપ લાગે. પણ એ સમયે સમય જ્ઞાન ભાવ પણ હોય છે, એક બીજી વિચાર નથી કે જેથી એનો પ્રયાસ કરીએ. કાં રાગ અને દ્વેષ, કાં પુણ્ય અને પાપ, એટલું જ આપણને લાગે છે આપણી પાસે ઓપ્શન છે. હર સમય જ્ઞાનની ધારા, ભલે કઈ તરફ વળી છે અત્યારના ગણો, પણ એ જ્ઞાન ભાવ તો છે કે નહીં? તો જ્ઞાન ભાવને ધારણ કરતા એક જ્ઞાતા ભાવ તરફ જશું તો ક્યારેક નાયક તરફ ઢળવાનો અવકાશ આવશે. પણ જ્ઞાનનો જ્યાં સ્વીકાર નથી ત્યાં પછી આગળ જ્ઞાતા પણ અને નાયક સુધી પહોંચવાનો તો પ્રશ્ન નથી. તો ધ્યાન મુદ્રાના ધારક, ધ્યાન જે કોઈ કોઈ સૂતા છે અને ઓલા છે તો એ બધા મંદ હાસ્ય નો કસાયની નિશાની, સૂતા હોય એ પ્રમાદની નિશાની, બીજા પ્રકાર તો ક્રોધની નિશાની, તો બધું છે જ બહારમાં. બારમાં કોઈ ભય નિશાની શસ્ત્ર રાખે તો એ બધા આમ સારા પહેરે ને તો બધા શું છે? પરિગ્રહ ને છે માનની. તો ધ્યાન મુદ્રાના ધારક અનંત ચતુષ્ટય સહિત સમવસરણાદિ લક્ષ્મીથી વિભૂષિત આ એક બાઈની, એનેથી સ્વર્ગ મોક્ષના દાતા તથા દુઃખ વિઘ્ન આદિના હર્તા અરહંત છે. હવે આ શું આ શેની વાત આટલી વાત કરી? સામે પ્રશ્નકાર કહે છે, જો અમે તો આ બધું કહેવાય છે, આ બધું શાસ્ત્રમાં લખ્યું છે અને અમે પણ એ માનીએ છીએ, તો અમને શું કામ તમે દોષ આપો છો? અમે એટલું છે, 18 દોષથી રહિત છે, 46 ગુણ છે, ધ્યાન મુદ્રા છે, અનંત ચતુર સમયસરણ છે અને સ્વર્ગ મોક્ષના દાતા છે, કામધમ મોક્ષ દર છે એમાં લખ્યું પણ છે, અને દુઃખ ને વિઘ્ન ના એ બધા હોય છે ને, શાંતિનાથ ભગવાનનું શાંતિ વિધાન કરી લેવું તો બધી અસાતા બધી દૂર થઈ જાય. કેમ બધી ભક્તિ માના હતા કે આટલા બધા ઉત્સર્ગ આવતા હતા પણ શાંતિનાથ ભગવાનને યાદ કર્યા, પાર્શનાથ ભગવાનને યાદ કર્યા તો બધા વિઘ્ન દૂર થઈ ગયા. પંચપરમેષ્ઠીનો જાપ કરવો ભક્તામર નહીં અહીંયા તો જો ઇત્યાદિ ગુણો શાસ્ત્રોથી સાંભળ્યા, જો શું કહે છે, અમે અમારી કલ્પનાથી નથી કહેતા. આ બહુ જ સમયસારમાં 26 ગાથામાં જે છે અમે અમારાથી કલ્પનાથી નથી કહેતા, શાસ્ત્રોમાં છે. તીર્થંકરોની સ્તુતિ કરી છે અને વર્ણન કર્યું, શરીર નાનું એનું વર્ણન કર્યું. અમને શું કામ? જેમ નિશ્યાભાષી, વ્યવહારાભાષી, ઉભ્યાભાસ એની દલીલ કોનાથી કરે છે? અન્યના શાસ્ત્રથી. તો પછી શું ખોટી વાત છે કે શાસ્ત્રમાં લખ્યું છે અને અમે માનીએ છીએ, એમાં પછી અમારામાં વિપરીતતા ક્યાંથી આવે? શાસ્ત્રમાં લખ્યું છે કે નહીં, સિદ્ધ સમાન સદા પદમે સત્તા, અમે માનીએ છીએ. એવું બધું ગોટામાં નહીં જાય, અમને તો લખ્યું એટલે અમે માનીએ છીએ. એમાં કે આત્મા સિદ્ધ સમાન છે, ત્રીજા કળશમાં છે, કેવું શું છે, શુદ્ધ ચિન્હ માત્ર મૂર્તિ શુદ્ધ, અને 320 ગાથામાં ત્યાં સુધી બંધ મોક્ષ ને કઈ કરતો જ નથી. હું તો અમે તો એવું જ માનીએ છીએ, તમે ઉલટાનું બીજું કે આત્મા કેવો છે, સંસારી છે, દુઃખી છે, રાગસ્થાન, ગુણસ્થાન, જીવસ્થાન, અમે બધું જ કાઢી નાખ્યું. તો અમે એડવાન્સ છીએ, તમે એડવાન્સ છો, તો એવું તમે માનીએ છીએ? એક મિનિટ, શાસ્ત્રમાં લખ્યું છે કે નહીં, અનુભવના કાળે ગુણસ્થાન દેખાય કે માર્ગના સ્થાન દેખાય, જીવસ્થાન અમેથી પેલા જ તૈયારી કરી લીધી છે. અને અમારો અનુભવ તો પેલા અમે એને જોઈએ તો પછી કઈ આડા આવે ને, અને એટલે પેલા બરોબર ને, એટલે એટલા માટે તો એ કળશ છે ને કે અનુભવના કાળે પ્રમાણ અસ્તપણા ને પ્રામે છે, નયોની લક્ષ્મી ઉદય પામતી નથી, અને નિક્ષેપનો સમૂહ તો ક્યાંય ચાલ્યો જાય ખબર જ નથી. અધિક શું કહીએ, દ્વૈત જ ભાવ. તો અમે તો અત્યારથી તૈયાર થઈ ગયા છે, બોલો શું એનો દોષ? સમય કે કામ અમને, અમે સમય કે કામ માં છે, તમે બધા ગમે એમ કે એટલે કઈ અમે થોડી માની લઈએ. આ એક જૈન દર્શન એક બહુ જ તે શ્રદ્ધાના વિષયની તે વાત કરી છે. જ્ઞાનનો વિષય શું છે? જ્ઞાન અનેકને અને શ્રદ્ધા એક. જે વાત કરી છે કેવી છે? શ્રદ્ધાની મુખ્યતા લીધી છે, એટલે કઈ જ્ઞાનમાં એમ ને, કારણ કે જ્ઞાન એટલા માટે સવિકલ્પ છે. શ્રદ્ધા કેવી છે? નિર્વિકલ્પ.
એ ભેદને ગ્રહણ કરે. અને એટલા માટે જૈન દર્શને જ વ્યવહાર કીધો છે, અને એ જે જૈન દર્શને તું છદ્મસ્થ હોવાથી એને ગૌણ કરીને નિષેધ, અભાવ કરીને નહીં, અને તું અભાવ કરીને નિષેધ. શું મોટો આંતરો પડે છે? નિશ્ચયાભાસી કેવો કરે છે? અભાવ પૂર્વકનો નિષેધ. જ્યારે આ કેવો છે? ગૌણ પૂર્વકનો નિષેધ છે, કે છે પર્યાયમાં એવા બધા ઉભો થાય છે, અને જ્ઞાનમાં એ પ્રકારે હોય છે. અનુભવના કાળે જ્ઞાનમાં શું વિષય બને? ખાલી તે કાળી આત્મા જ બને ને, ખાલી તે કાળી જ આત્મા બને. એમાં પ્રગટ થયેલા આનંદ જ, પણ એનો એવો ભેદ નથી કે જેથી વિકલ્પ ઉભો થાય. કારણ કે જ્ઞાન કેવું છે? અતિન્દ્રિય જ્ઞાન છે. એ અતિન્દ્રિય જ્ઞાન હોવાથી સાથે સહજ એમાં જાણે પણ એવો ભેદ નથી પડતો કે જેથી સવિકલ દશામાં જેવો ભેદ પડે છે, એવું એક અતિન્દ્રિય. એટલા માટે સોગાની જે એક સરસ શબ્દ હોય, અનુભવના કાળે આનંદને જાણતું એવું જ્ઞાન અંદરમાંથી સહજ પ્રગટ. આનંદ પ્રગટ થયેલો આનંદ ભલે આશ્રયભૂત કરીને મુખ્યતા કોને જાણે છે? શુદ્ધ નહીં નો વિષય જે ટીકાય ને, પણ સાથે જ્ઞાન છે, સવિકલ્પ છે, તો એ રીતે કામ કરે, અને છતાં પણ વિકલ્પ ઉભો થતો એ અતિન્દ્રિય જ્ઞાનનું એક ખાસ કામ છે. તો અહીંયા ફરીથી એ ઇતિહાસ શાસ્ત્રો સાંભળા અને સ્તોત્ર આદિ પાઠો ભણીએ છીએ. અમે શાસ્ત્રોમાંથી વાંચીને વાત કરીએ છીએ, સ્તોત્ર આદિમાં પણ એવી વાત આવે, ચમત્કાર થયા હોય નહીં, દ્રૌપદીને બધું, કેટલા ઉપરનો વિઘ્ન તો બધા નાશ કરતા, બધા કેરાતન સીતાજીને તો સાથે સાથે ઉદય હતું બધું, પણ હોય છે કે નહીં? વન રક્ષક દેવો હોય છે બધા, મુનિરાજ ઉપસ્વામીનાથ બધું કરતા હોય છે કે નહીં? તો અમે સ્તોત્ર આદિ પાછા અમે તો ભણીએ પણ છીએ, અને તેમાં પણ એ જ વાર્તા કહે, અને તેથી અમે તેનું પૂજન કરીએ છીએ. કોનું પૂજન કરીએ છીએ? અરિયન ભગવાનનું. શા માટે કરીએ છીએ? પેલા બે વાત લીધી હતી, સ્વર્ગ મોક્ષના દાતા છે ને વિઘ્નના હર્તા, અસ્થિના સ્વર્ગ મોક્ષના દાતા છે ને વિઘ્નના, અને એવું તો શાસ્ત્રમાં લખ્યું, સ્તોત્રમાં લખ્યું છે, અને તેથી અમે પૂજન કરીએ, દર્શન કરીએ છીએ. કોની યાદ દલીલ છે? તમે એ વાતો કહી તે તો બધી શક્ય છે, હાય અમારું કઈક આવ્યું નહી, ખોલામાં પણ લખ્યું છે કે એ, પણ એમાં ભૂલ શું છે? નહી વિભાગ જાણતા ને તેનો અર્થ શું છે? કહેલાનો અભિપ્રાય જાણતા, શબ્દો જાણો છો નહીં, એટલે અપેક્ષા આવી એના લખનારના અભિપ્રાય. એમ અહીંયા લખ્યું બધું છે, એની કોઈ જ ના નથી, પણ એનો અભિપ્રાય શું છે? કે આવું સહજ યોગ બની જાય, અને એમાં આગળ સરસ લખે, જો તમે એવા ઇન્ટેન્શનથી કરતા હો કે સ્વર્ગ મળે અને વિઘ્ન નાશ થાય, તો તમને મુખ્યતા કોની આવી? ભગવાનની કે ઓલાની? સંયોગની. તમે પૂજ્યો છો, તમને કોને અધિકતા કરી? ભગવાન. એ રીતે છે, આવું સહજ થઈ જાય. અને એવું જરૂરી નથી કે ભગવાનને પૂજે એટલે થાય, તો મુનિરાજને તો ઉપસર્ગ શું કહેવાય? કારણ કે એ ઉદયનું થવું કોને આધીન છે? ઉદય આધીન. એટલે ભગવાનને માનસો એટલે ટળી જશે એવું નથી થઈ. ઘણા મુનિરાજ ઉપર ઉપસર્ગ આવ્યા હોય છે, અને કોઈ પાપી જીવ હોય છે અને સાતાનો ઉદય હોય છે. એટલે એવા આપણે, હા એવું કોઈને બની જતું હોય છે, પણ એનાથી એ ભગવાન એના કરતા આવતા છે, અને નથી તો તારે એ પ્રયોજનથી પૂજવા નો, જે વિતરાગતાના પ્રયોજનથી તારે પૂજવા જોઈએ. તો એ રીતે કે તારી વાત તો સાચી, પરંતુ તમને તો એ વાતોનું હવે જો શું નથી, યુક્તિપૂર્વક જ્ઞાન, આસ્તિક્યતા, અને અથવા રસપૂર્વક સેવકપણું થયું ભાસતું નથી. રસપૂર્વક સેવકપણું એટલે સ્વાર્થી થઈને તમે ભક્ત ભાઈ ના ભગવાન ભલું કરશે, જેમ કે ને એનો મિત્ર હોય ને, મિત્ર એ સાચો છે આમ છે, જેને ખાલી વાત થઈ કેમ કરો? કામ એના માટે સરસ છે, અનુકૂળતામાં એનું મોઢું દેખાય, પ્રતિકૂળતામાં પીઠ દેખાય, સમજી લેવું સાચો મિત્ર. અનુકૂળતામાં એનું મોઢું દેખાય મજા કરે, અને જ્યાં પ્રતિકૂળતા આવે ત્યાં
ભાગી જાય એટલે કે ઉપીટ દેખાય. એમ અહીંયા રસપૂર્વક રસરૂપ સેવકમાં કે મારે ભગવાન ભગવાન છે ગમે ત્યાં મારા ઉદયગત મને અનુકૂળતા કે પ્રતિકૂળતા, મારા માટે ભગવાન તો સદાય પૂજ્ય છે, અનુકૂળતામાં પૂજ્ય અને પ્રતિકૂળતા આવે તો આ ભગવાન છે, આટલું બધું મેં કર્યું તો મારી સામે જોતા નથી, એમ થાય તો ખરું કે નહીં? જિંદગી ભગવાન માટે બધું જ કર્યું,
ભગવાન
એટલે ભગવાનનું કરું છું મારા માટે એમ. પણ મારો જ્યારે દિવસ ટાઈમ આવ્યો ત્યારે મારે હામો તો એનો અર્થ કહેતા એ ભગવાન તારા માટે છે ખબર નહીં. ભગવાનને પણ પોતાથી શું કરે, હીન કરી દીધા, મારું ધ્યાન રાખવું તમારું કામ. આવી તો દ્રશ્ય એને તો અહીંયા તો આસ્તિકતા, તને એમના અસ્તિત્વનો પૂરેપૂરો ખ્યાલ કેમ નથી કે એમનું અસ્તિ પણ પોતાના કલ્યાણ માટે એને એ દશાને કરે. વિતરાગ પણ એ પ્રાપ્ત કર્યું છે, એ રાગ ને દ્વેષી કરતા હતા રૂપે નથી, વિતરાગતા રૂપે છે. અને તને યુક્તિ પૂર્વક જ્ઞાન કે આવો કેમ છે, આવા વૈભવ વચ્ચે પણ એ અલિપ્ત કેમ વિરાજમાન છે, સિંહાસનથી પણ કેવું છે, એમ યુક્તિ પૂર્વક નું જ્ઞાન કેમ વિચારતો નથી, અને આસ્ત કેમ હોવા પણ તો વિતરાગતા રૂપે છે, તારા માટે નથી, અને એ રસપૂર્વક સેવક પણ ભાવતું નથી. કારણ કે તમે કુલ પદ્ધતિમાં તેમના જ કહેવાઓ છો તો તે તો સાચું, પણ તમે જૈન કહેવાય છે એનો અર્થ આ છે. હવે એ કહે છે એ તમે કુલ પદ્ધતિથી કહેવાય એટલું જ છે સાચું, પણ સાચા જૈનિકોને કહેવાય કે જેને જીનદેવનું સેવક પણ હોય તે જૈની છે. જો જીનદેવનું સેવક પણ હોય તે જૈની, એટલે કોઈ પણ ઉદય પ્રસંગમાં એ ભગવાનની જ એની વિતરાગતાને બહુ માનો. આ ભગવાન મને ભલામાં હોય, ઘણા બધા દેવોને પૂજ્યો, ક્યારેક તકલીફ પડશે, કોઈ એક તો આપણને કામ કરશે, 33 કરોડ કે 33 કરોડ કે એ લોકો બરોબર ને બધાને રાજી રાખવાનું. પછી એવું ન થાય એને એકને થશે કે આ જાસવલા કે કોઈ નહીં જાય, અહીંયા એમ તારે એવા કરવા છે 24 માંથી ભાગલા પાડવાના, અમુક જ ભગવાન આમ જરા હેલ્પફુલ થાય, બાકી બધા તો કુંતનાથ ભગવાન ને એવા બધા તો કોઈ આમ યાદ ના કરતા. એ જૈન પણ નથી, જીન દેવનું સેવક પણ સદાય નિરંતર બાયના ગમે તેવા યોગ, એનો પછી થોડો વિસ્તારથી આગળ